શ્રી પ્રવચન સાર ગાથા 70 અને 71 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 36.
એને જ્ઞાનમય ભાવે થાય છે. જ્ઞાનમય ભાવે થાય છે એટલે કે આ રાગ છે ને કરવા જેવો નથી, આ રાગ છે રોગ છે ને મટાડવા જેવો છે, એમ રાગ નું એને જ્ઞાન થાય છે એટલે એને જ્ઞાનમય ભાવે રાગ થાય છે. ખરખરો લખે છે ને એ સદા સંબંધી ના મૃત્યુ થાય મૃત્યુ છે એ ઘટિત છે એમ તો લખાય નહીં, જો કે આયુ થાય ત્યારે બધું ઘટિત જ થાય છે. અઘટિત થયું છે ઈશ્વર ઈચ્છા ભગવાન છે એમ લખો, ઈશ્વર ને ભગવાન ઈચ્છા હતી કોઈ મરી જાય, અમને સજ્જન માણસ ની ઈચ્છા નથી હોતી ફલાણા મરી જાય, મને ખબર લખતા થાય. રાગ થાય છે એટલો દોષ તો છે, પણ કર્તૃત્વ બુદ્ધિ સહિત ની હોવાથી નિષ્ઠાત્મ દોષ એને એ તો ચારિત્ર દોષ તો એને પણ એટલો રાગ થાય છે. શુભ થાય તો શુભ અને અશુભ થાય તો અશુભ, બંને દોષ થાય. કિંચિત માત્ર હું માત્ર પણ રાગાદી નો દ્રષ્ટિમાં પૂછાતો નથી, પણ થોડું નુકસાન કોઈ સહન કરવા દે અભિપ્રાયમાં ખિસ્સામાંથી બે સિક્કા પડી જાય, 10-10 નવા પૈસા વાળા, 10 પૈસામાં શું છે, ભલે પડી ગયા એમ ચાલતો સાહેબ કે લખપતિ હોય તો પણ નીચે પડી એમ, એમાં હું શું છે, 2-4 સિક્કા પડી ગયા તો પડી ગયા, એમાં શું થઈ ગયું એમ, કોઈ થોડું પણ નુકસાન થયું છે કોઈ પણ પોતાની ઈચ્છાથી ચલાવી લેવા એ દ્રષ્ટિના વિષયમાં હોય શકે નહીં. થોડો રાગ થાય એટલે થોડો તો થાય જ ને, એને નુકસાન જાણ્યું નથી. હોય તો કઈ ખબર જ નથી, ઈચ્છા હોય તો એ ચડવા જેવો જ માને, એમાં આ તો સારો છે, મને ઠીક લાગે છે, મને સુખ ઉપજે છે. મંદ કષાયમાં તો આ પૂરતાની મંદતા હોવાથી તો સુખ થાય, પણ મૂંઢ જીવને તીવ્ર કષાયમાં આકુલતા વધે તો પણ એ સુખની કલ્પના એમાં કરે તો કરે તો સ્વતંત્ર છે ને. સર્વ દોષ રહીત પરમાત્મા તે દેહ નિરાભેદ રત્નત્રયના પોતે આરાધક ગુરુ અને તે આરાધનાના અર્થી અભિલાષે અન્ય ભવ્ય જીવોને દીક્ષાના જ્ઞાન તે ગુરુ ઇન્દ્રિય જઈને કરીને પાંચ ઇન્દ્રિયોના વિષયની આસક્તિ ટાળીને ઇન્દ્રિય જે આસક્તિ ટળે છે એને દમન કરે છે એમ છે. ઇન્દ્રિય સમ્યક પ્રકારે સ્વરૂપમાં સ્થિર રહીને જેને પાંચ ઇન્દ્રિયોના વિષયના રાગની ઉત્પત્તિ થતી નથી, વિતરાગ ભાવની સ્થિરતા દે એને ઇન્દ્રિય જય કહેવામાં આવે છે, જીતેન્દ્રિય કહેવામાં આવે છે. ઇન્દ્રિય જેવી કરીને સિદ્ધાત્મ સ્વરૂપમાં પ્રયત્ન પરાયણ યતિ શબ્દ છે ને, યતિ યત્ન ઉપરથી યતિ આવ્યો, યત્ન કરનાર તે યતિ શુદ્ધાત્મ સ્વરૂપમાં વિશેષ વિશેષ સ્થિરતામાં યત્નવાન છે, બીજું બધું મૂકીને એને યતિ કહેવામાં આવે છે. બે ગુરુ ના સ્થાનમાં છે, પણ આ આચાર છે, શિક્ષણ દેનાર છે, આરાધના કરે છે, બીજાને કરાવવામાં નિમિત્ત છે. અને યતિ છે એ સ્વરૂપ સાધનમાં પડ્યા છે, બીજાનો બીજા પ્રત્યે એનો ઉપયોગ થતો નથી. આવા દેવ ગુરુ યતિ તેમની પ્રતિમાની પૂજામાં, સાક્ષાત દેવગુરુ યતિ હોય તો તેમની પૂજા, અથવા તેમની પ્રતિમા, તેમની સ્થાપના કરીને તેમની પૂજા, ગુરુની પ્રતિમા લીધી છે. સાધુ અને મોક્ષ એમાં અમે ફેર કેવી રીતે જાણીએ? કેમ કે એ તો આઠ મિનિટમાં એને મોક્ષ નજીક છે, મોક્ષ પામ્યા કે પામશે એવી તૈયારી છે, એને અમે અત્યારથી જ મોક્ષ થતો જોઈએ. થોડો રાગ હોવા છતાં વિકરાગ ભાવ એટલો પ્રચુર છે, વિકરાગી નહીં હોય, કે એને બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો કોઈ પ્રતિબંધ મળતો નથી, જેમ મુક્તાત્માને કોઈ પ્રતિબંધ નથી છે ને, તેવી જ રીતે સાધુને કોઈ બાહ્યદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ શરીરનો કોઈ પ્રતિબંધ નથી, તો શરીરનો પ્રતિબંધ નથી. શરીર રોગિષ્ઠ થાય, શરીર સડે, શરીર પડે, પણ સાધુ પોતાના સાધનામાંથી ચિત્ત થતા, એટલે એને મોક્ષ તત્વ પણ કહેવામાં. અસાદી તપમાં પ્રીતિ તે ધર્માનુરાગ છે, પ્રીતિ સ્વરૂપ ધર્માનુરાગ છે, એના પ્રતિ એનો ઉલ્લાસ છે, પ્રીતિ છે, એને ધર્માનુરાગ કરવામાં આવે. બીજી કોઈ દ્રષ્ટિએ છે એને પણ દાન પૂજામાં પ્રીતિ સ્વરૂપ ધર્માનુરાગ, ધર્મ બુદ્ધિ અનુરાગ થાય તેને ધર્માનુરાગ કરવામાં આવે. એ શુભ ઉપયોગનું સ્વરૂપ છે. જે આત્મા આવો જયારે ધર્માનુરાગ થાય છે ત્યારે દ્વેષની ભૂમિકાને ઓળંગીને થાય છે. જે આત્મા દ્વેષ રૂપ અને વિષય અનુરાગ રૂપ બે પ્રશુભના મુખ્ય સ્થાન છે, એક બીજા પ્રત્યે દ્વેષ કરવો અને ક્રોધ કરવો, દ્વેષ કરવો, આચર વગેરે, ઈચ્છા વગેરે બધી દ્વેષમાં જાય છે, માન વગેરે. બીજો હલકો છે ને ઊંચો છે એ પણ દ્વેષમાં થતા, એ અશુભ ઉપયોગ છે. અને પાંચ ઇન્દ્રિયના વિષયના સુખ, સુખાભાસમાં સુખ બુદ્ધિ, એ પણ વિષયનો રાગ અશુભ ઉપયોગ છે. એ અશુભ ઉપયોગને ઓળંગી જઈને ધર્મમાં ધર્માનુરાગનો અંગીકાર કરે છે. આ ધર્માનુરાગનો આ એક સિદ્ધાંત છે, શુભ અને અશુભ વચ્ચેનો આ એક નિયમ છે. જ્યારે જી શુભોપયોગ ધર્માનુરાગ પૂર્વક શુભ ઉપયોગમાં આવે છે ત્યારે અશુભ ઉપયોગની ભૂમિકાને ઉલ્લંઘન કરી જાય, એટલા માટે એમ છે. સંસારના અશુભ કાળમાં હોય તો શું દેવગુરુ શાસ્ત્રની પૂજામાં રસ રહેજે એમ કહેવામાં આવે. દેવ ગુરુ શાસ્ત્ર ની ભક્તિ દ્વારા અશુભ ને ટાળી દેશે, અશુભ ભાવને, અશુભ ભાવને ઓળંગવાનું અથવા અશુભ ભાવને અતિક્રાંત થવાનું એક કારણ છે, નિમિત્ત છે, અશુભ છે. અનુરાગ રાખ્યો, ધર્મી જીવો પ્રત્યે અનુરાગ છે ને, ધર્મ ને પામડા પ્રત્યે જે અનુરાગ છે એને ધર્માનુરાગ કરવાના. ના, રાગ તો છે ને, રાગ પરમાર્થ એ દોષ છે, એ ગુણ નથી, પરમાર્થ એ દોષ છે. પણ અશુભ ઉપયોગને ટાળવા માટે શુભ ઉપયોગ કારણ થાય, કેટલી વાત છે. અશુભ ઉપયોગની ભૂમિકાનું ઉલ્લંઘન થઈ જાય છે. માણસ કહે છે ને શું કરીએ, આખો દિવસ અમને તો સંયોગના વિચારો આવે છે, વેપાર ધંધો પરિવાર આ તે શું કરવું, આમાંથી વિચાર થતા નથી. ત્યાં પછી નિર્વિકલ્પ શુદ્ધો ઉપયોગ તો અમને ક્યાંથી થાય? ભાઈ, દેવગુરુ શાસ્ત્ર, વિદ્રાગ દેવગુરુ શાસ્ત્રની જે ભક્તિ છે એ તારા અશુભ ઉપયોગને ટાળવાનું સારમ છે. અશુભ ઉપયોગ એના શીખલે છે. પૂરા પ્રયત્નમાન છે, છતાં પણ એ પ્રયત્ન એનો એવો નથી કે હર્ષી કરીને અશુભ ભાવમાં પાછા આવી જાય. એ અશુભ ભાવમાં ન આવે ત્યારે એ શુભ ભાવમાં આવે તે પ્રકારનું તેનું પરિણામ એડજસ્ટમેન્ટ હોય. ઉપવાસ કરે, એક ઉપવાસ પોતાની શક્તિ જીવને કરે, શક્તિ હોય તો બે કરે, શક્તિ હોય તો પાંચ કરે, દસ કરે, પણ એની કોઈ લિમિટ છે ને કે જેટલી હદે ન કરે બાહ્ય પ્રવૃત્તિ, પછી અશુભ અશુભે ન રહે ને અશુભમાં આવી જાય. શુદ્ધતાને પામવા માટે શુભ ગુરુ છું એમ છે, શુભ મિત્ર આપે એમ ક્રમ પડે છે. અને ક્રમ પડતો હોવાથી એને કોઈ વાર વ્યવહાર સાધન પણ કહેવામાં આવે છે. પૂર્વ પર્યાય ગણીને એ રીતે એના ઉપર ઉચ્ચાર આવે. દેવતા એટલે નિર્દોષી પરમાત્મા. દેવતા કોને કહેવા? સમાન નિર્દોષ હોય, સંપૂર્ણ નિર્દોષ હોય એને દેવતા અથવા દેવ કહેવામાં આવે છે. સદોષ હોય એને દેવનું સ્થાન ખરેખર છે એને એ સંસારી દેવ કહેવાય. જે ઇન્દ્રિય દયપૂર્વક આત્મ સ્વરૂપમાં પ્રયત્નવાન છે, પ્રયત્ન પરાયણ છે એને એ કહેવામાં દેવ એકની વ્યાખ્યા કરે છે. પ્રયત્ન પરાયણ છે તેને યતિ કહેવામાં આવે છે. યતિ સુધમવાચક નામ છે. યત્નવાન તે યતિ, પ્રયત્નવાન તે યતિ. સ્વયં ભેદાભેદ રત્ન ત્રય આરાધક તદર્થિનામ ભૂયાનામ દીક્ષાદાયકો ગુરુ ગુરુ વૈષ્ણવાચાર્ય ટીકામાંથી ઘણી વાતો કેટલી ગાથામાં એ પ્રમાણે જે સ્વયં પોતે ભેદાભેદ રત્ન ત્રયના આરાધક છે અને વેદ રત્નત્રયના અર્થી છે એવા જે ભગજી છે એને જીન દીક્ષાના દેનારા છે તેને ગુરુ કહેવામાં આવે છે. પૂર્વોક્ત દેવતા એથી ગુરુનામ તત્ પ્રતિબિંબાદિના પ્રતિમાનું સ્થાપન છે. ગુરુની પ્રતિમાનું સ્થાપન આચાર દિવસ પંડિતજી આચાર દિવસ છે તેને વિતરાગ ભાવની પ્રાપ્તિ થઈ નથી એને પ્રાપ્તિ થઈ છે એના બીજા પ્રત્યે એને બહુમાન નો જે ભાવ એને પૂજા કહેવામાં આવે, બહુમાન નો ભાવ થી પૂજા. ભાવ પૂજા ના કાળ માં હોય તો
ભાવ પૂજા
નું છે, ભાવ પૂજા નું છે, પણ દ્રવ પૂજા દ્રવ ના સ્થાન માં છે તેથી એને દ્રવ પૂજા કહેવામાં આવે છે. દ્રવ ના સ્થાન માં દ્રવ પૂજા છે એટલે એને દ્રવ પૂજા કહેવામાં આવે છે. એ પ્રકાર અમુક કક્ષા ના જીવો એવા હોય છે ન્યાય ની પાસે શું છે કે જેને એ દ્રવ ના નિમિત્તે ભાવ થાય ખરેખર તો શું છે ઘરમાં બેસે અને હરિયંત નું સ્વરૂપ ચિંતવ છે વિતરાળ હરિયંત દેવ ધારણ સ્થિતિમાં સુદોગ યુગમાં વિરાજમાન આવે છે અને મૂર્તિ ને જોડે સુદોગ યુગ નું નિમિત્ત થાય છે એ દ્રવ છે સામે દેવની સ્થાપના છે ને તીર્થંકર દેવ ના દ્રવ ની સ્થાપના કરી છે એવી મૂર્તિમાં જે સ્થાપના કરી છે સ્થાપના નું છે એના નિમિત્તે ભાવ થાય છે એવી એક જીવોની કક્ષાને ધ્યાનમાં લઈને જે કાંઈ વ્યવહાર માર્ગ ની વ્યવસ્થા કરવામાં આવી છે એની પાછળ બહુ ઊંડો અભ્યાસ છે, બહુ ઊંડો અભ્યાસ છે. સહજ વૃત્તિ એવી હોય છે એટલે એને વિધિ રૂપે સ્થાપના કરવામાં આવી છે. એમ નથી કે આવી વિધિ કઈ છે માટે આમ કરો, એવી સહજ વૃત્તિ જીવને થાય છે. એ પ્રકાર પહેલું લઈ ગયું હતું ને લીંબુ ઉપવાસ કર્યો હતો પહેલો રહેલો નિર્ગુણ સંપત્તિ આદિ વિધિ ઉપેક્ષા ઉપવાસ અને આત્માના ગુણની સંપત્તિ સંબંધો છે એમાં વિશેષ વૃદ્ધિ થાય એવી જે વિધિ વિશેષતા એને શુભ ઉપયોગ કહેવામાં આવે છે. વિદ્યુતોને કારણ ક્યાંક નાખે છે એનું કારણ આપે છે શુભ ઉપયોગને ક્યાંક કારણ ક્યાં એની પાછો એનું પરિણામ એની દ્રષ્ટિ જે આત્મા ઉપર છે નિર્ગુણ ની સંપત્તિ ઉપર એની દ્રષ્ટિ છે એની વિધિમાં આવતું હોવાથી એને કારણ કહેવામાં આવે છે. એ શુભ ઉપયોગ છે એ તે શું શુભ અનુષ્ઠાન એ શું એવા શુભ અનુષ્ઠાનમાં યો સૌ રતમ જે રથ છે પ્રતિબંધ છે દ્વેષ રૂપે વિષય અનુરાગ અનુરાગ રૂપે દ્વેષ રૂપે વિષય અનુરાગ રૂપે તો અશુભ અનુષ્ઠાને વિરત આયા રથ છે ને આયા વિરક્ત છે. દ્વેષ ભાવમાં પણ જે વિરક્ત છે અને અશુભ પરિણામમાં પણ જે વિરક્ત છે એના પ્રત્યે વિરાગ છે. દ્વેષ પ્રત્યે વૈરાગ છે અને પંચેન્દ્રિયના વિષય પ્રત્યે પણ એને વૈરાગ છે. સજીવ તે જીવ શુભોપયોગી ભવતી એ શુભોપયોગી જીવ છે સ્તુતિ સૂત્રાર્થ એવો સૂત્રનો અર્થ ઓગણ શિષ્યગાથા પૂરી છે. ઓગણ સંકેતમાં શુભોપયોગનો વિષય લીધો. હવે ઇન્દ્રિય સુખ ને શુભ ઉપયોગના સાધ્ય તરીકે આ સાધન છે તો આ સાધ્ય છે એમ કહે છે. ઠીક કે જે ઇન્દ્રિય સુખ નું સાધ્ય છે કે જેનું કારણ અશુભ ઉપયોગ થાય છે સુઉપયોગનું કારણ થાય છે. સુઉપયોગ એ સાધક, ઇન્દ્રિય સુખ તે સાધ્ય. ઇન્દ્રિય સુખ તે સાધક અને અશુભ ઉપયોગ સાધ્ય. એમાં બહુ ટૂંકામાં છે, નાનો ગ્રંથ છે ને. આ તો આચાર્ય નું પદ્ધતિસર નું નિરૂપણ, શાસ્ત્ર એટલે આ તો પરમાદમ કહેવાય ને, એટલે આચાર્યનું એકદમ પદ્ધતિ સુવર્ણ આદા સ્ત્રીઓ વા માણસો દેવો વા મોડો કાવદી કારણ લડી સ્વામ સાધન છે. ત્યારે ફરીને અશુભ ઉપયોગમાં એ પ્રણય થાય અને બધું નીચી ગતિમાં એ જાય છે. પ્રભાવ આ સમજો સાબુ છે વિશે એટલો છે દાખલા કે શું ઉપયોગનું ફળ છે એમાં શું ઉપયોગના ફળમાં કોઈ જીવ ધારતીમાં જાય ને પૂર્ણ ગતિને પ્રાપ્ત થાય મનુષ્ય દેવ છે પછી બીજું શું ઉપયોગ બીજે પ્રકારના તે કક્ષાના ફળને પામે છે. પછી મનુષ્યમાં એના જીગણિત પ્રકારના મનુષ્ય ઉચિત ફળ ભોગવવાના મળે છે. કોઈ ગરીબ થાય કોઈ સમંદર થાય ગરીબમાં ગરીબ મનુષ્ય હોય તો પણ મનુષ્ય ઉચિત શુભકર્મની પ્રકૃતિ મનુષ્યમાં પણ અનેક પ્રકારના અનેક રૂપ ભાંગા છે. એમાં દેવમાં પણ એવા અસંખ્ય ભાંગા છે અનેક પ્રકારના ઊંચા નીચા શુભ ઉપયોગના ફળ છે. મુખ્ય ગતિ દેવ ગતિ છે શુભ ઉપયોગ પણ અનેક વિવિધ પ્રકાર વિવિધ મળી જાય અનેક એમાં ઊંચા નીચા ફળ છે જેવો તેનો શુભ તેનો શ્રી કૃષ્ણ સુલી સંસ્કૃતિ શરૂ થાય છે. અર્થોપરોક શુભયોગેનો સાધનમ ઇન્દ્રિયમ ઇન્દ્રિય સુખમ કથયતી જે કયો શુભયોગ તેનાથી ઇન્દ્રિય સુખ સાજ છે એ આગાથામાં કહે છે. યથા નિશ્ચય રત્નત્રયાત્મક શુદ્ધોપયોગીને યુક્તો મુક્તો ભૂતવા અયમ જીવો અનંતકાલમ અતિન્દ્રિય સુખમ લભે પૂર્વ પક્ષ રજૂ કરે છે. પેલા આચાર્ય જેમ કોઈ નિશ્ચય રત્ન રત્નત્રયાત્મક જે શુદ્ધોપયોગ છે એટલે આત્માના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનને આચરણ રૂપ જે શુદ્ધોપયોગ છે એ શુદ્ધોપયોગથી યુક્ત થઈને શુદ્ધોપયોગમાં જોડાઈને મુક્ત થઈને મુક્તો તૂટવા મુક્ત થઈને આ જીવ અયમ જીવો આ જીવ અનંતકાળ અતિન્દ્રિય સુખને પામે છે. જેમ શુદ્ધોપયોગમાં યુક્ત થઈને એ અનંતકાળ પર્યંત અતિન્દ્રિય સુખ મુક્તિ એ પામે છે. જેમ શુદ્ધોપયોગનું ફળ આમ છે તેમ શુભોપયોગનું ફળ આમ છે એનો પ્રતિપક્ષ બતાવે છે. શુભ ઉપયોગથી ગાથામાં તો એટલું જ કહ્યું છે કે વિધવિધ સુખને એ પ્રાપ્ત કરશે. વિશ્વાસ તાવતકાલ લગતે સુખમ ઇન્દ્રિયમ વિવિધમ વિવિધ પ્રકારના એક ઇન્દ્રિય સુખને પ્રાપ્ત કરશે. એની સામે આ વાત લીધી કે જો શુદ્ધોપયોગથી શુદ્ધોપયોગને પ્રાપ્ત થાય તો મુક્ત થાય અને મુક્ત થાય તો અનંતકાળ પર્યંત અતિન્દ્રિય સુખને એ પ્રાપ્ત કરે. એ જેમ શુદ્ધોપયોગનું ફળ છે તેમ તો સામે આ બધું પ્રતિપક્ષમાં પૂર્વસૂત્ર ઉક્ત લક્ષણ શુભોપયોગેના જે પૂર્વસૂત્રમાં જેનું લક્ષણ બાંધ્યું છે એવો શુભ ઉપયોગ શું લક્ષણ બાંધ્યું છે કે દેવ ગુરુ યતિની પૂજા વિશ્વાસ આદિ શીલ વ્રત સંયમ વગેરેમાં જેની પ્રીતિ છે એવો જે શુભ ઉપયોગ એનું લક્ષણ માંગ્યું છે. પૂર્વસૂત્ર ઉક્ત પૂર્વે સૂત્ર પૂર્વસૂત્રમાં કહ્યું તે અનુસાર જે શુભોપયોગનું લક્ષણ છે શુભોપયોગ એને યુક્ત એવા શુભ ઉપયોગમાં જે જોડાયો છે યુક્ત પરિણત જોડાયો છે અથવા પરિણમ્યો છે એમ આત્મા આ આત્મા તિર્યગ મનુષ્ય દેવરૂપો ભૂતવા તિરંજ થાય મનુષ્ય થાય અથવા દેવ થાય તિર્યગ મનુષ્ય દેવરૂપો ભૂતવા તાવત્કાલમ તે કાળ પર્યંત સ્વકીય આયુ પર્યંતમ પોતાના આયુષ પર્યંત બસ વધુ વધુ સ્વકીય આયુ પર્યંત કેમ કે એ બીજી પ્રકૃતિનો શુભ પ્રકૃતિનો આયુષના કાળ સુધીની સ્થિતિની મર્યાદા હોય છે એટલી લાંબી હતી પછી નવું બાંધે ને નવું ભોગવું એ બીજી વાત છે. સ્વકીય આયુ પર્યંતમ ઇન્દ્રિયજમ ઇન્દ્રિયથી જન્મ પામેલું વિવિધમ સુખમ લગતે દેવોને પણ સ્વભાવ ઉત્પન્ન સુખ નથી, સ્વભાવથી ઉત્પન્ન થયેલું એને સુખ નથી. તેઓ એટલે તે દેવો પંચેન્દ્રિયમય દેહની વેદનાથી પીડિત હોવાથી એને પણ પાંચ ઇન્દ્રિયંદ્રિય છે ને દેહની વેદનાથી પીડિત હોવાથી રમ્ય વિષયોમાં રમે છે. આગળ દ્રષ્ટાંત લીધું હતું ને, જેમ કોઈને તાવ આવે, ઊનો તાવ આવે તો શીતોપચાર કરતો જોવામાં આવે છે કે માથે પાણીના પૂતા મૂકો. 105 ડિગ્રી છે, માથે પાણીના પૂતા મૂકો. જો એને તાવ ન હોય તો પૂતા મૂકવાનો સવાલ રહેતો. એમ જે દેહની વેદનાથી પીડિત ન હોય, પાંચ ઇન્દ્રિયની વેદનાથી પીડિત ન હોય તો ચેતેન્દ્રિયના વિષયની પ્રવૃત્તિ એને જોવામાં આવે. તેથી એમ સિદ્ધ થાય છે કે એ દુઃખી છે અને સુખી નથી. ઇન્દ્રિય સુખના ભાગનોમાં પ્રધાન દેવો છે. ચાર ગતિમાં કોઈને વધુમાં વધુ બાર ઇન્દ્રિય સુખ છે અથવા પાંચ ઇન્દ્રિયના વિષયોની સુલભતા છે, એને ત્યાં રળવા જવું પડતું નથી. ચાર કલાક, 6 કલાક, 8 કલાક મજૂરી કરે તો સામે એને કમાણી થાય, અને કમાણી થાય તો એ વાપરે ને જીવે. એવું દેવલોકના ભાવમાં છે નહીં. ગાયા હોય છે માણસનું ત્યાં જન્મે છે તો પછી એને કાંઈ નોકરી કરવા જવું પડે કે એને દુકાને જોડાવવું જ પડે એવું હતું. અત્યારે તો બધા સંભાળી લે છે. મનુષ્યમાં પહેલાના જમાનામાં છોકરાઓ એને ખબર ન હોય ધંધો ક્યાં મારે છે, કેવી રીતે ચાલે છે, એના માણસો કર્યા કરતા હોય. આ જાગીરદારો હોય છે, ખેતી કરતા હોય, ખેડૂત મજૂરો જ ખેતી કરતા હોય, એને ખેતર મારી પોતે કાંઈ હળે જોડાતા નથી. આવક થતી હોય છે, રાજા મને ત્યાં હોય છે. માનસિક પ્રવૃત્તિ તો ઇન્દ્રિય સુખના ભાજનોમાં પ્રધાન દેવો છે. દેવો છે ઇન્દ્રિય સુખના વધારે મુખ્ય પાત્રો છે, ભાજન એટલે પાત્ર. તેમને પણ ખરેખર સ્વાભાવિક સુખ નથી. ઉત્કૃષ્ટ ઇન્દ્રિય સુખના પાત્ર હોવા છતાં તેમને સ્વાભાવિક સુખનું તો નામ નિશાન નથી. એ પણ બિચારા પુણ્યના ફળમાં બાહ્ય અનુકૂળતામાં પીડિત થતા જોવામાં આવે છે. એને ખાસ કરીને ઈર્ષાનો, દ્વેષનો અશુભ ઉપયોગ દેવોને પણ દ્રષ્ટાનુતામાં ઊંચું લીધું છે. એ રીતે નીચેના પુણ્યવાળાના બધા વિભાગમાં તેમને પણ ખરેખર સ્વાભાવિક સુખ નથી. ઉલટાનું તેમને સ્વાભાવિક દુઃખ જ જોવામાં આવે છે. મુખ્યપણે તો એ ઈર્ષાની આગમાં એ સળગે છે, અને ક્યારેક ઇન્દ્રિયના વિષયને પૂર્વકર્મના ફળને ભોગવે પરિણત હોવાથી તીવ્ર આકુલતાની પીડાને વેચતો જોવામાં આવે છે. લોકો એમ જોવે છે આ સુખી છે, પણ ખરેખર તો આકુલતા ત્યાં વધે છે અને તીવ્ર દુઃખની પીડા ભોગવે છે. તેમને સ્વાભાવિક દુઃખ જ જોવામાં આવે છે. દુઃખી 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 પરિણામ હોય છે. એને ખ્યાલ હોય કે ન હોય, એ વિષયનું એને જ્ઞાન હોય કે ન હોય, પણ દુઃખ છે તો દુઃખ જ રહે છે, દુઃખ છે એ સુખ તો શું. કારણ કે તેઓ પંચેન્દ્રિયાત્મક શરીરનું પિશાચની પીડા વડે પરવશ હોવાથી આ એનું પૃથક્કરણ કર્યું છે. કારણ કે તેઓ પંચેન્દ્રિયાત્મક શરીરરૂપ પિશાચની પીડા વડે એ શરીરરૂપી પિશાચ એને વળગ્યો, પિશાચ આ ભૂતપ્રીત જેની છે ને ફણાનો વળગ્યો છે, ત્રિગણો વળગ્યો છે, એમ શરીરરૂપ પિશાચ વળગ્યો છે આત્માને, એની પીડાથી પીડાય છે, એની સાથે જોડાય છે, એને વશ થાય છે, ત્યારે પરવશ જેવો પ્રવર્તે પોતે એને વશ થાય છે, ત્યારે એને એને વશ કર્યો, શરીરે એને વશ કર્યો એવી એની પીડા થાય. વ્યસનમાં જેમ છે ને પોતે વશ થાય છે વ્યસનને, પછી એમ કહે છે કે આ ચીજ મને મુક્તિ નથી, એના વિના મને ચાલતો નથી, એ મને છોડતી નથી, એ ચીજ મને પકડી રાખે છે. કેટલી સારી બુદ્ધિ છે, ઊંધી બુદ્ધિ, પ્રયોગ કરે છે, ઉપવાસ કરે છે, તો એનો પ્રયોગ છે ખરેખર. આ શરીરને આહાર ન મળે તો પણ એની વેદના મને નથી, પણ આત્મિક સુખના વેદનમાં હું રહેવા માંગુ કાળમાં એમ છે. એનો એનું ફળ સંસાર છે ને ભાઈ, જન્મ મરણ શેના છે, બુદ્ધિની વિપરીતતા છે, એને તો જન્મ મરણ ને અનેક પ્રકારના દુઃખ ને હેતુ તો આ કે આમાં પથ્ય શું છે ને કુપથ્ય શું છે, બુદ્ધિ થી હેતુ તો મૂલ્યાંકન કરી શકે ને કે આમાં શું પથ્ય છે ને આમાં શું કુપથ્ય છે, શું આચરવા જેવું છે, શું છોડવા જેવું છે, એથી તો બીજી નક્કી કરે. અવરો રસ્તો બંધ થાય તો અંદર તો જ્ઞાન નો પ્રવાહ ચાલુ છે. નીચેના નળ બંધ કરો, ઉપર નો ફ્લો તો અંદર જ્ઞાન નો પ્રવાહ તો મળે છે, દુરુપયોગ બંધ કરી દો. કારણ કે દેવો તેવો એટલે દેવો પણ પંચેન્દ્રિયાત્મક શરીરરૂપ પિશાચની પીડા વડે પરવશ હોવાથી ભૃગુપ્રપાત સમાન, ભૃગુપ્રપાત નો અર્થ કર્યો છે એ આપઘાત કરે છે ને, પર્વત ઉપરથી પડતું મૂકે, ક્રોધમાં ને ક્રોધમાં પઠાર થાય, કેટલી પર્વત નીચે પડતું મૂકે એમ. પણ આ બધી એવા છે, આ બલેશ્વર ની બધી એવા પણ છે, નીચે સુધી ક્ષીણ જોવાની, નીચે સુધી ક્ષીણ જોવાની, મળતું જલ્દી હાથમાં આવે આવે જેમ કોઈ જોરથી ક્રોધના આવેશમાં આપઘાત માટે પછાડ ખાય, એવી રીતે દેવો પણ શરીરની શરીરરૂપી પિશાચની પીડા વડે પરવશ થઈને ઇન્દ્રિય વિષયમાં ધમી ધંપલાવે, મનોજ્ઞ વિષયો તરફ જશે છે. મનોજ્ઞ એટલે એને મનથી કલ્પા છે કે આ મારા માટે બહુ સારા છે, ગમે છે, મનને ગમે છે, તેને મનોજ્ઞ કહેવામાં, એના મનગમતા વિષયો તરફ એની જે વૃત્તિનો વેગ છે જશે છે, એટલે વૃત્તિનો જે વેગ છે એ પર્વત ઉપરથી પડતું મૂકે એના જેવો છે, આગળ પાછળ જોતો નથી એમ કહે. આ પડીશ તો મરીશ એને એમાં એને ખબર નથી આ પરિસ્થિતિ માણસ નું થાય છે કે અમને પૂર્વે અમે સારા કર્મો કર્યા છે એટલે અમને આ બધું આમદામ ખામ મળ્યું છે પછી શા માટે અમે એનું ભોગવી ગયા પછી ભાઈ એના ફળમાં હેતુ ઉદ્યોગના ફળમાં શું બતાવ કયું સ્થાન તૈયાર છે એની તને ખબર નથી એનો પણ ભાવ આપ્યો તારા રાખ્યા રહ્યા નથી તારા મેળવા આવ્યા નથી ને તારા ફેંકા ફેંકાવાના તું તારામાં રે તારા સ્વરૂપ ના આનંદ ને સ્વરૂપ ની શાંતિ ને સ્વરૂપ ના સુખ ને તું ભોગવો એ ભૂલે પડ્યા એનામાં તને કઈ એનેથી તકલીફ છે તને તકલીફ તો એની છે કે એના પ્રત્યે તારી વૃત્તિ ધસે છે એનું તને દુઃખ છે દુઃખ તો તારા પરિણામ છે તમે એને લઈને દુઃખ છે એમ તો છે શાંતિનાથ ભગવાન હરનાથ શંકરનાથ ચક્રવર્તી હતા ને 24 તીર્થંકર માંથી 16, 17 ને 18 નંબર ના 3 તીર્થંકરો તો ચક્રવર્તી હતા શાંતિનાથ તો કામદેવ ગુણાકાર ચક્રવર્તી કામદેવ અને તીર્થંકર ત્રણ પુણ્ય પદવી સાથે તીર્થંકર પુણ્ય પદવી છે એનાથી ઉદાસ હતા એ તો સમ્યક દર્શન લઈને આવ્યા છે ને હાજી સર્વાત સ્થિતિ માંથી તો આવે છે સર્વાત સ્થિતિ ના દિલ માં સાહિત સમ્યક દર્શન લઈને તો એ ક્યાંથી આવે છે દેહ થી ભિન્ન છે આત્મા અને આ જેટલો કોઈ પથારો પુણ્યના સંયોગનો છે એનાથી ભાન ભિન્ન છે એને લઈને સુખ છે એમ નથી પણ અંદરથી સુખનો પ્રવાહ આવે છે એને વિદે છે એના પ્રત્યે પોતાની જેટલી દોષિત વૃત્તિ જાય છે એને દુઃખ જાણે છે અને સુખ જાણતા દુઃખ જાણે એમાં એ દુઃખમાં આત્મા હોવા છતાં એને આત્મા છું એ વાત જ નથી દેહ મય છું અને એના વિદન થી જરા પણ છૂટતો પિશાચ થી બરાબર પકડાનો છે એમ કે પિશાચ છું જેવા એટલો ચાર ચાલી ને યતસ્તે પંચેન્દ્રિયાત્મક સ્વાદ સ્થાનિયાન મનોવિજ્ઞાન વિષયાન અભિપતંતિ એમાં પડે છે એની સન્મુખ થઈને બરાબર પડે છે હા એ કઈ અસર લે એવી જેની યોગ્યતા હોય ત્યારે એને તીખળ કરવાનું વિશેષ મન થાય છે એની પ્રકૃતિ તીખળ કરવાની છે ને છોકરા ઘણા તીખળી નથી હોતા એમાં જેના પ્રતિ તીખળ કરે ને તીખળ નો વિષય થાય ત્યાં એ વધારે તીખળ કરે છે એની તીખળ પ્રતિ ઉદાસીન હોય તો ઓલો પણ થાકી જાય છે તીખળી પ્રકૃતિનો સ્વભાવ જ એવો છે એમ કોઈ અમથો અમથો બી છે જે મનનો નબળો જી તો એમાં એને વધારે ઠીક પડે છે ચાલો જયારે આ તો આપણે ગરબડ આપણી ચાલશે એના ઉપર સંસ્કાર કીધા અથો પૂર્વોક્તમ ઇન્દ્રિય સુખમ નિશ્ચયેન દુઃખમ દુઃખમ એવ ઇતિ ઉપદેશતે પૂર્વે કહેલું જે વિધવિધ દેવ મનુષ્યને પીરિયંશનો સુખ છે આ કૂતરો ગાડલામાં હોવે છે દુઃખ છે કૂતરાને એમ કહે છે આ ઓળી ગરીબ માણસને એમ થાય જો આને મોટા મન પાયા ગુજરું મોજું નથી નાના મોટી તળાઈ મળે છે એ પણ સુખી નથી ને દુઃખી છે શરીરની પિશાચ થી પીડા તો એ જીવ છે તો તમામ સંસારી જીવની એ સ્થિતિ છે અંદરથી સુખનું વેદન જે સુખ સ્વભાવ છે એ સુખના સ્વભાવનું એને વેદન ન થાય તો બારમાં તો એ સુખ નથી ત્યાં સુખ લેવાનો પ્રયત્ન કરે છે એમાં શું થાય
સુખી
એમ કે આ રીતિને પીલી પીલીને તેલ કાઢવું અંદરથી મારા આમાંથી તેલ મેળવવું છે અને રીતિને ઘાણીમાં નાખીને પીલી પીલીને તેલ કાઢવું આકુલતા થાય બીજું કાંઈ થાય એમાંથી તેલ નીકળે એમ જેમાંથી સુખ નીકળવાનું નથી એમાંથી એ સુખ મેળવવાનો પ્રયત્ન કર્યા જ કરે અવિરતપણે દુઃખી દુઃખીને દુઃખી દુઃખમાં બહુ સુખી વાત છે પછી એમાંથી સુખ મળે કે નહીં એ સવાલ છે અમેરિકા વાળાને ઘણા મળે છે આપણે કરતા ઇઝી અર્નિંગ કે છે ત્યાં આના વિશે મજૂરી કરવી પડતી નથી આ સીધા છોકરો ઘણા બે કલાક ચાર કલાક કઈ થોડું કામ કરી દઈએ તો પછી પાંચ ડોલર મળી જાય પાંચ ડોલર એટલે સાત આઠ જણા ગુણ નાખવા રૂપિયા કરવા તો કલાક બે કલાક મને એટલા મળી જાય સવારની હાન મજૂરી મજૂર મજૂરી કરે ત્યારે પાંચ રૂપિયા મળે બે રૂપિયા મળે ત્રણ રૂપિયા મળે બસો ના પગાર દારને સાત રૂપિયા મળે ત્રણસો ના પગાર દારને દસ રૂપિયા મળે આઠ કલાક દસ કલાક પરિશ્રમ કરે છે શું છે પણ આ એમ કે સુખ માટે જો ખરેખર એવું હોય તો સુખ કેમ મળે ક્યાંથી મળે ક્યાં છે એ તો તારે સમજવું જોઈએ કે નહીં હા સુખનો જ વિષય ચાલે છે બીજું તો ઘણી વાર સુખ પ્રવચન ઉદઘાટન કરે છે જેને સુખી થવું હોય તેના માટે આ વાત છે મહારાજ નું પ્રવચન સાંભળીએ તો આપણે સુખી કમાણી વધશે આપણી માટે ઘરે પગલા એ સુખ ની વાત આયા પણ તો જેવી જ સમજણ જેવી જ અથ પૂર્વોક્તમ ઇન્દ્રિય સુખમ નિશ્ચય દુઃખમ નિશ્ચય દુઃખ જ છે દુઃખમ એવ એમ અહીંયા કહેવા માંગે છે રાગાદી ઉપાધિ રહિતમ ચિદાનંદ યુગ સ્વભાવેન ઉપાદાન કારણ ભૂતેન આપણને શૈલી છે જે સમયકાળ સિદ્ધમ ઉત્પન્નમ જે સ્વાભાવિકમ સ્વાભાવિક સુખમ સત સ્વભાવ સિદ્ધમ ભણ્ય તે સ્વભાવ સિદ્ધ કોને કહેવાય કે જે રાગાદી ઉપાધિ રહિત હોય આ તો ઉપાધિ ઘણી કમાણી કરવા જાય ને ઉપાધિ નો પાર નહીં રાગાદી ઉપાધિ હા એ પોતે જ ઉપાધિ થાય તો પછી કમાય તે ઉપાધિ છે રાખે તે ઉપાધિ સાચવે તે ઉપાધિ વધારવાનો ભાવ ઉપાધિ અને વાપરવાનો ભાવ એ પણ ઉપાધિ બધા ઉપાધિ વાળા ભાવ છે કેમ કે રાગ પોતે ઉપાધિ સ્વરૂપ છે રાગ પોતે જ ઉપાધિ છે દુઃખ નો એને ત્રાસ લાગવો જોઈએ ઉપાધિ નો ભાવ દુઃખથી એને ત્રાસ થવો જોઈએ એ ત્રાસ થાય તો છૂટવું સહેલું છે જો એ ત્રાસ તરીકે ત્રાસ અનુભવાય તો ત્રાસ થી છૂટવું સહેલું છે પણ એ જ એના રૂચિનો વિષય થાય દર સાલ તો આપણને જે કાંઈ કમાણીમાં વધે છે એના કરતા સરવૈયામાં બે ત્રણ ગણા ભૂલે ઉપાધિ વધે છે કે ઉપાધિ ઘટે છે હમ પહેલો શબ્દ એ કીધો છે, રાગાદી ઉપાધિ રહિતમ, રાગાદી ઉપાધિ રહિત છે, રાગ દ્વેષ મોહ વગેરે કોઈ ઉપાધિ તે પરિણામમાં નથી, ચિદાનંદ એ જ સ્વભાવ એનો ઉપાદાન કારણ રૂપે, ચિદાનંદ એ જ સ્વભાવથી એ અંદરના સ્વભાવના ઉપાદાનનું કારણભૂત થયું છે, કારણભૂત થઈને ઉત્પન્ન થયું છે, સિદ્ધમ એટલે ઉત્પન્નમ, જે ઉત્પન્ન થયું છે એને સિદ્ધ થયું છે, પ્રસિદ્ધ થયું છે, પ્રાપ્ત થયું છે એમ કહેવામાં આવે. સ્વાભાવિક સુખમ, જે સ્વાભાવિક સુખ છે તેને સ્વભાવ સિદ્ધ કહેવામાં આવે. જીવા આત્માના નિરાવ નિરૂપાધી અનાકુળ આત્મિક સુખને, ચિદાનંદના ચૈતન્ય આનંદને સ્વભાવ સિદ્ધ સુખ કહેવામાં આવે છે. એ સિવાયનું બાકીનું કહેવા માત્ર સુખ એ આત્માના સ્વભાવથી સિદ્ધ થયેલ નહીં હોવાથી અને વિભાવથી વિચારથી ઓતપ્રોત હોવાથી એ ખરેખર સુખ નથી, પણ એનું સુખ છે. ઉપાદાનની ખાણ તો પ્રતિને સાબુત અકબંધ રહેલી, પણ એને સંભાળવાની સુખદ નજર કરવાની એને આળસ છે, એટલું પણ જોવું પુકારી પુકારીને શ્રી ગુરુ કહે છે, પણ આને જોવાની આળસ બહુ બહુ તો એને શાસ્ત્ર માં જોયું છે, બહુ બહુ તો બીજેથી ખુશી ને શાસ્ત્ર માં જોવું છે, પણ અંતર માં જોવું એક વાર પૂછ્યું કોઈ એમ કે અમે વીસ ચોવીસ કલાક માં આટલો ટાઈમ તો સ્વાધ્યાય માં, આટલો ભક્તિ માં, આટલો માનસન માં, આટલો શ્રવણ માં, આટલો ચિંતન માં, આટલો કાળ તો અમે નિયમબદ્ધ રીતે નિયમિત રીતે કાઢીએ છીએ, પણ ભેદ વિજ્ઞાનમાં કેટલો કાળ જાય છે એનો કોઈ દિવસ એને હિસાબ રાખ્યો નથી. ચિંતન કરશે, ચિંતન એટલે ચિંતનનો રાગ કરશે, પણ એ રાગથી ભિન્ન થવાનો પ્રયત્ન એ કરે છે કે નહીં, અને પ્રયત્નમાં કેટલો કાળ જાય છે, જે સતત ને નિરંતર કરવા જેવો પ્રયત્ન છે બિલકુલ થાય નહીં. અને એમ મને તમે શાસ્ત્ર તો વાંચીએ છીએ, શાસ્ત્ર તો સાંભળીએ છીએ, તત્વ વિચાર તો કરીએ છીએ, એમ વિચાર કરીને પણ શું કરીશું? એ વિચાર કરીને વિચાર કરવાનો કોઈ હેતુ છે કે કેમ, કે બસ વિચાર એટલે વિચાર જ કરવાનો છે? શ્યામ છે, રામ છે, રામ છે, રામ છે, એમ તો કોઈ એ તો ધ્યેય વગરનું કાયલ છે, અથવા જૂનું ધ્યેય છે એ હજી બદલાણું એને પોતાના સ્વરૂપને સંશોધવાનો, શોધવાનો, અવલોકવાનો અને રાજાથી રાજાજી વૃત્તિથી ભૂમ થવાનો એને પ્રયત્ન પ્રયાસ હોવો જોઈએ. જ્ઞાન સ્વભાવને આશ્રય ભેદ જ્ઞાન નો પ્રયત્ન એને શુદ્ધોપયોગ નું સાધન છે, સિવાય શુદ્ધોપયોગ નું કોઈ સાધન જગત માં નથી, બધા શુભ ક્રિયામાં જાય. પછી તત્વ નો વિચાર કરે કે શાસ્ત્ર માંથી માટે એ શાસ્ત્ર સાંભળે, એ શાસ્ત્ર કહે, એ બધું શુભયોગ ના કાર્ય સિવાય બીજું કઈ ના થાય. વિચાર કરવો કે હું શુદ્ધ ચિદાનંદ છું અને હું શુદ્ધ ચિદાનંદ છું એમ આશ્રય ભાવ થવો એ બીજી વાત છે. એક વસ્તુ જ્ઞાન માં જણાય અને એક વસ્તુ જ્ઞાનમાં જાણ્યા પછી ગમો કે અણગમો થાય, જુદી જુદી વાત છે કે નહીં? એમ કેમ છે? એમ એનો આશ્રય થઈ જાય છે. પ્રયત્ન તો કરે અંદર માં બધું શું જ આવે, અંદર પ્રયત્ન કર્યા વિના શું જ આવે હું. રાગાદી ઉપાધિ રહિતં ચિદાનંદ એક સ્વભાવેન સ્વભાવ છે, એના ઉપાદાન કારણભૂત થી જે શુદ્ધ થયું છે, ઉત્પન્ન થયું છે, એ જે સ્વાભાવિક સુખ છે એને સ્વભાવ સિદ્ધ સુખ કહેવામાં આવે છે. એ સુખ નું સ્વરૂપ છે, એ સિવાય ક્યાંય જગત માં સુખ નું સ્વરૂપ છે એ વાતમાં કઈ માલ છે? આસ્થા મનુષ્ય આદિના સુખમ સુખમ દેવેન્દ્ર આદિના મુખી નાસ્તિક, આ સિવાય મનુષ્ય વગેરેનું સુખ કે દેવેન્દ્ર ને પણ સુખ છે નહીં. આ ચોખ્ખી વાત છે. કોઈ મનુષ્ય ને કોઈ દેવના ઇન્દ્ર ને પણ સુખ છે, નિરુપાધિક આત્મિક ચિદાનંદ એક સુખ સિવાય બીજા કોઈને સુખ છે એ તો વસ્તુના સ્વરૂપમાં નથી. એને પણ બધા અનુંદો છે, સર્વાર સિદ્ધિના દેવો છે, બધા અનુંદો છે. ગ્રેવિકમાં જેટલા વિમાનો છે 5 મીટર વિમાન થયા છે ગ્રેવિકના સ્થાને ઉપર, એ બધાનો અનુંદો છે. એ કોઈના ઉપર કોઈ નહીં, તેના દેવલોકમાં તો રીતના ઉપર બીજાની સત્તા ચાલે. એ એને એમ કે કામ કરે એટલે એને એમ કરવું પડે, ન કરે તો એમ ચાલે. એના પુણ્ય જેટલા વધારે છે કે એને અનુચરની જેમ કામ કરે. એમ કે મારે જાણવું છે સમય શિખર તો છે, એને પણ સુખ નથી. સમ્યક દ્રષ્ટિ હોય છે ઇન્દ્રો, એ સમ્યક દ્રષ્ટિ છે એમાં જેટલું સ્વભાવસિદ્ધ સુખ છે એટલું જ સુખ છે. બાકી ચોથા ગુણ સ્થાને અવિરતપણે હોવાથી આ ચર્ચા કરે છે એ બધું દુઃખ છે. સર્વાર સુધીના દેવો ચર્ચા કરે છે એ બધું દુઃખ છે. એટલી બધી માથાફોડ 33 આગળ સુધી કરવાની ચર્ચા નહીં, એવી ચર્ચા કોને કરવી છે? નકાર આવે છે સર્વાર સુધીના દેવના ભવનો પણ એમાં નકાર આવે, નકાર છે. પરિણામનું અંતર્મુખ થઈને સ્વરૂપ આચરણ રૂપ રહેવું એમાં સુખ છે. ચર્ચા કરવા એટલે તો ત્યાં એ ઓછો થતા એટલો વિકલ્પ થયો ને. રાગ વિકાર રહી ગયો છે એને ઉત્કૃષ્ટ પ્રકૃતિ નો સંબંધ પરમાગમ ની અંદર તે પ્રકારનો પ્રસિદ્ધ ઉપદેશ છે કે મનુષ્યો અને દેવિંદ્રોને પણ સુખ નથી. સુખ તો રાગાદેવી સ્વભાવભૂત જે વેદ ચિદાનંદ સ્વભાવના ઉપાદાનભૂત કારણમાંથી ઉત્પન્ન થાય એને સ્વાભાવિક સ્વભાવથી સુખ કહેવામાં આવે છે. તથાભૂત સુખ અભાવથી દિવાળીઓ તથાભૂત સુખ અભાવથી દિવાળીઓ દેહવેદના હારતા પીડિતા કદર્શિતા ત્રણ શબ્દા છે. સંતો રમંતે વિષયુ રમ્યા ભાષેશુ ઇતિ તથાભૂત સુખભાવાથી તથાભૂત અભાવથી સુખ છે એના અભાવથી તે દેવો વગેરે દેવવેદનાથી આર્ત થઈને અથવા દેવવેદનાથી પીડિત થઈને દુઃખી થઈને સદસ્ય દુઃખી થઈને દુઃખી થયા થતા રમ્યપણાનો આભાસ જેમાં છે ખરેખર રમ્ય નથી. જે પણ ઇન્દ્રિય વિશે એને રમ્ય લાગે છે તો ત્યાં એક રમ્યપણાની કલ્પના કરે છે. વસ્તુ તો જે છે તે સારી નથી ને ખરાબ નથી, પણ રમ્ય ભાષે શું એને રમ્યપણાનો આભાસ થાય છે. એવા વિષયમાં એ સ્થિર થાય છે, એકાગ્ર થાય છે. શબ્દો નો અર્થ લીધો અથો વિસ્તરો એનો વિસ્તાર દુઃખી સુખી આર્થ એટલે દુઃખી પીડિત એટલે દુઃખી ને કદર્શિત એટલે પણ વિકાસ ઘણે ખાય આકુલી સીખી અથો વિસ્તરો એનો વિસ્તાર અધો ભાગે સપ્ત નર્ક સ્થાનીય મહા અજગર પ્રસારિત મુખે કેટલા વિશેષણ કેટલું યુગમાં લીધું છે જે જણાવે બહુ લાંબુ લાંબુ વાત કરી છે. અધો ભાગે સપ્ત નર્ક સ્થાનીય મહા અજગર પ્રસારિત મુખે કોણ ચતુષ્કેતુ ક્રોધ માન માયાલોભ સ્થાનીય સર્પ ચતુષ્ક પ્રસારિત વદને સ્થાનીય મહા અંધકૂપે પતિત આસન કશ્ચિત પુરુષ વિશેષ આત્મા ક્યાં રહ્યો છે કોઈ સંસારમાં રહ્યો છે ને એની વાત કરે છે. તો નીચે સાત નરક છે, એ સાતમી નરકના સ્થાન કેવું છે કે જેમ કોઈ મોઢો ફાડીને બેઠો હોય એવું છે, ઉપર લટકાયો હોય અને નીચે અજગર મોઢો ફાડીને બેઠો હોય ઉપર લટક્યો હોય પછી ઉંદર જ્યાં લટકો હોય એ દોરીને કાપતો હોય આવી છે ને પ્રતિક્ષણ છૂટતું જાય છે. મૃત્યુ નદી છે આવતું આયુષની દોરી તૂટતી જાય છે જળતી જળતી નીચે પડશે તેમાં પડશે કે હાથની નરક રૂપી જે અજગર છે મોઢો ફાડીને બેઠો ઘણા થાય છે હે તાર સર્પ છે ચારે બાજુ કોણ ચતુષ્કે ક્રોધ માન માયા લોભ સ્થાનીય સર્પ ચતુષ્કે પ્રસારિત વદને એ મોઢો ફાડીને ડંખે એટલી વાર છે એમ કે બે સ્થાનીય વાહન કુપે બે રીતે સ્થાન છે જે અંધારો કુવો છે એમાં પીડ્યો થતો પતિત સ્થાન પુરુષ વિશે એવું આત્મા સંસાર સ્થાનીય મહારણ્ય માન જંગલ છે સંસાર રૂપે મિથ્યાત્વાદી કુમાર્ગે નષ્ટન સંસારૂપી મહા જંગલમાં મિથ્યાત્વ રૂપી કુમાર્ગે ચડેલો ભટકશે પણ ક્યાંય રિઝલ્ટશે પણ ક્યાંય ને આત્રો મળશે નહીં એમ કે મિથ્યાત્વાદી કુમાર્ગે નષ્ટન મૃત્યુ સ્થાનીય આયુષ કર્મ સ્થાન સાતિક રીતે છે. શુક્લ કૃષ્ણ પક્ષ સ્થાન શુક્લ કૃષ્ણ મુષક દ્વય કાળો ધોળો બે ઉંદર કાપે છે. હસ્તિનામાને વિષય સુખ સ્થાનીય મધુબિંદુ સુખ સ્વાદિન જે ઋષિ સુખ છે એને નીચે કેટલા ભય સ્થાન છે બતાવ્યા. કોને બતાવ્યા છે કે ડિફાય ગરમ ગરમ રોટલી ટાઈમ પર બરાબર ઉકેલી થાળી માં મળે છે અને હવે આપણે આખી દુનિયા જાણે ધરાય છે. બગડી ગોઠવી હવે કઈ વાંધો નીચે આટલું બધું પીડ્યું છે. નીકળી ગયા
આપણે
બરાબર જ્ઞાન ગોચર કર્યું છે. જગતની સંપત્તિ જગતની પાસે અમારે કઈ લેવા દેવા અત્યારથી આજ ક્ષણે વેદ જ્ઞાન કરું એવી તૈયારી એને આવતી જાતનું કામ પતી જાય ને સંસારમાં આપણે કઈ ઉપાધિ રહેતી કઈ ને કઈ ઉપાધિ થી ગ્રાસિત જ રહે છે. ત્યારે ઉપાધિ થી મુક્ત તો પોતે ઉભી કરે છે ને ઉપાધિ તો એને પોતાની ઉભી કરે પૂર્વોક્ત મુખ થી પણ છું તદ વિપરીતમ રીતિ તાત્પર્ય આ રીતે રોગ જે મોક્ષ નું સુખ એનાથી આ બધું વિપરીત છે એમ કહેવાનું તાત્પર્ય. અને જેમને દુઃખી થયું હોય તો અમે કઈ સુખી કરીએ તો વાત છે અને તારે સુખી થયું હોય તો શું પ્રયત્ન કરવા મારા રસ્તો દેખાડીએ છીએ. આંગળી ચીંધાયું પૂન છે બાકી તો અહીંયા કઈ બીજો વિષય છે.
મારા